એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે એમ કહો ને કે આપણા રોજના જીવનનો એક ભાગ બની ગઈ છે, ઇન્ટરનેટ.
હા, બિલકુલ, આપણે બધા એનો ઉપયોગ તો કરીએ જ છીએ.
પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે પડદા પાછળ એ બધું ચાલે છે કેવી રીતે?
એ જ સવાલ છે.
તો આજે આપણે અમૃત ટીવાનાના પુસ્તક ધ ઇન્ટરનેટ સ્ટેક ના આધારે આ જટિલ પણ સાચે જ બહુ રસપ્રદ દુનિયાને સમજવાની કોશિશ કરીશું.
ચોક્કસ.
અને આ વિષય આજે આટલો બધો મહત્વનો કેમ છે એ પણ વિચારવા જેવું જ છે.
હા, કારણ કે ઇન્ટરનેટ હવે ખાલી વાતો કરવાનું સાધન નથી રહ્યું.
ના, બિલકુલ નહીં. એ તો હવે વ્યાપાર, રાજકારણ, આપણો સમાજ, લગભગ બધું જ એનાથી પ્રભાવિત થાય છે.
બરાબર.
એટલે એની પાછળની રચના, એની બિઝનેસ પર શું અસર થાય છે, અને હા, એની ભૌગોળિક રાજકીય અસરો, આ બધું જાણવું હવે જરૂરી બની ગયું છે.
અને આ પુસ્તક એમ લાગે છે કે આપણને એ સમજવામાં મદદ કરશે. બિલકુલ. અને આ સમજ આપનાર લેખક અમૃત ટીવાના, એમના વિશે પણ થોડી વાત કરીએ.
હા, જરૂર. કોણ છે અમૃત ટીવાના?
જુઓ, તેઓ યુનિવર્સિટી ઓફ જોર્જિયાના ટેરી કોલેજ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે અને એમની પાસે પ્રતિષ્ઠિત જેએમ ટૂલ ચેર પણ છે. એમનું કામ મુખ્યત્વે ડિજિટલ પ્લેટફોર્મ્સ, બિઝનેસ ઇકોસિસ્ટમ્સ અને આઈટી સ્ટ્રેટેજી જેવા વિષયો પર છે. એ ક્ષેત્રમાં તેઓ જાણીતા વિદ્વાન, લેખક અને સલાહકાર પણ છે.
અચ્છા, તો એમની ખાસ વાત શું છે? એમનો દ્રષ્ટિકોણ કઈ રીતે અલગ પડે છે?
એમની ખાસ વાત એ છે કે તેઓ ટેકનોલોજીની ઊંડી સમજ અને બિઝનેસ સ્ટ્રેટેજી, આ બે વચ્ચેનો જે ગેપ હોય ને, એ પૂરો કરે છે. એટલે કે એ ખાલી આ વસ્તુ આમ કામ કરે છે એટલું જ નથી કહેતા.
પણ એનાથી શું ફરક પડે છે? કોને ફાયદો થાય છે, કેમ થાય છે, એ બધું.
બરાબર. એના આર્થિક પરિણામો શું છે એનું વિશ્લેષણ કરે છે. અને એમનું બીજું એક પુસ્તક પ્લેટફોર્મ સ્કેલ, એ પણ પ્લેટફોર્મ બિઝનેસ મોડલ્સ પર બહુ પ્રભાવશાળી રહ્યું છે.
ઓ
હા. અને ધ ઇન્ટરનેટ સ્ટેક એ સંશોધનનું જ એક રીતે વિસ્તરણ છે. અને એમની ખાસિયત એ છે કે જટિલ વિષયોને પણ એકદમ સ્પષ્ટ અને કાર્યક્ષમ ફ્રેમવર્કમાં રજૂ કરે છે. એમનું વિશ્લેષણ એમ કહીએ કે હવાઈ વાતો પર નહીં, પણ નક્કર સંશોધન પર આધારિત હોય છે.
સરસ. તો ચાલો હવે પુસ્તક પર આવીએ. આ ઇન્ટરનેટ સ્ટેકનો મુખ્ય વિચાર શું છે?
મૂળભૂત રીતે ટીવાના કહે છે કે ઇન્ટરનેટને કોઈ એક સળંગ વસ્તુ તરીકે ન જુઓ.
અચ્છા, તો કેવી રીતે જોઈએ?
એને એક બહુમાળી ઇમારત જેવું સમજો. અલગ અલગ માળ, એટલે કે લેયર્સ. દરેક માળનું પોતાનું અલગ કામ છે અને એ બીજા માળ પર આધાર રાખે છે. આ આખી જે રચના છે ને, એને ટીવાના સ્ટેક કહે છે.
ઓકે, બિલ્ડિંગના માળ જેવું સમજી શકાય એવું છે.
પણ અહીંયા જ સૌથી રસપ્રદ વાત છે. ટીવાના દલીલ કરે છે કે આ ખાલી ટેકનિકલ રચના નથી, આ આર્કિટેક્ચર જ સ્ટ્રેટેજી છે.
આર્કિટેક્ચર જ સ્ટ્રેટેજી છે? વાહ.
હા, મતલબ કે ઇન્ટરનેટની આ રચના જ નક્કી કરે છે કે ડિજિટલ દુનિયામાં કોણ સફળ થશે, કોણ નહીં, કયા બિઝનેસ મોડલ ચાલશે, પૈસા ક્યાં જશે, અને હા, 21મી સદીના ભૌગોલિક રાજકીય યુદ્ધના મેદાનો ક્યાં રચાશે.
ખરેખર. એટલે કે જે રીતે ઇન્ટરનેટ બન્યું છે એ જ એનું ભવિષ્ય અને એની અસરો નક્કી કરે છે. આ તો બહુ ઊંડી વાત છે.
ચોક્કસ. પુસ્તક આપણને સ્ટેકના દરેક સ્તરની, એટલે કે દરેક માળની સફર કરાવે છે.
તો ચલો આ સ્ટેકના જુદા જુદા માળને થોડા નજીકથી જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે? નીચેથી?
હા, સૌથી નીચેથી, એટલે કે ભૌતિક સ્તર, ફિઝિકલ લેયર. આમાં એ બધું આવે છે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ.
જેમ કે?
જેમ કે દરિયાની અંદર પાથરેલા હજારો કિલોમીટર લાંબા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ, પછી મોટા શહેરોની બહાર આવેલા વિશાળ ડેટા સેન્ટર્સ, આપણા ઘર પાસે દેખાતા મોબાઈલ ટાવર્સ અને કંપનીઓના સર્વર્સ, આ બધું આ ઇન્ટરનેટનો પાયો છે એમ કહી શકાય.
આ બધું ઊભું કરવું તો ખૂબ ખર્ચાળ હશે ને?
હા, ખૂબ જ. આ સ્તરમાં એન્ટ્રી કરવી, એટલે કે બિઝનેસ શરૂ કરવો, એના માટે અબજો ડોલરનું રોકાણ જોઈએ.
એટલે જ અહીંયા બહુ ઓછી કંપનીઓ હશે, ખરું ને?
બિલકુલ. ટેલિકોમ કંપનીઓ જેવી ઘણી ગાંઠી મોટી કંપનીઓનો જ વર્ચસ્વ છે. પણ અહીંયા એક રસપ્રદ વાત બને છે.
શું?
સમય જતાં આ પાઇપોના માલિક હોવા છતાં, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કંટ્રોલ હોવા છતાં, એમાંથી જે ડેટા પસાર થાય છે અને જે મૂલ્ય ઊભું થાય છે એના પર એમનો કંટ્રોલ ઓછો થતો ગયો છે.
અચ્છા.
એટલે મૂલ્ય, પૈસા એ ક્યાંક બીજે જવા માંડ્યા.
હા, એમ જ. મૂલ્ય જાણે કે સ્ટેકમાં ઉપરના માળ તરફ સરકી ગયું.
આ તો પેલી કહેવત જેવું થયું કે પાઇપલાઇન નાખી પણ પાણીનો ભાવ કોઈ બીજો નક્કી કરે છે.
હા, કંઈક અંશે એવું જ.
તો આ ભૌતિક સ્તરની ઉપર શું આવે છે?
હા, એ કહો.
એની ઉપર આવે છે ટ્રાન્સપોર્ટ લેયર. આ સ્તરનું મુખ્ય કામ છે ડેટાને વિશ્વસનીય રીતે ભૂલ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના નિયમો નક્કી કરવાનું.
નિયમો એટલે કેવા નિયમો?
કે બધા પેકેટ પહોંચે, કોઈ ખોવાઈ ન જાય અને પાછા યોગ્ય ક્રમમાં ગોઠવાઈ જાય. પણ આ સ્તરની સૌથી મોટી ખૂબી શું હતી ખબર છે?
શું?
એના જે નિયમો હતા, જે પ્રોટોકોલ્સ હતા, એ કોઈ એક કંપનીની માલિકીના નહોતા. એ ખુલ્લા, ઓપન અને સાર્વત્રિક સ્ટેન્ડર્ડાઇઝ્ડ હતા.
ઓકે, અને એનાથી શું ફરક પડ્યો?
એનાથી જ પેલી પરવાનગી વિનાની નવીનતા, પરમિશનલેસ ઇનોવેશન શક્ય બની.
એટલે કે?
એટલે કે કોઈને પણ ઇન્ટરનેટ પર કંઈક નવું બનાવવું હોય, કોઈ એપ કે વેબસાઇટ, તો એને કોઈ મોટી ટેલિકોમ કંપની કે સરકાર પાસે જઈને પરવાનગી લેવાની જરૂર નહોતી.
ઓ, કોઈ પણ બનાવી શકે?
હા, તમે ઘરે બેઠા એક નવી સર્વિસ બનાવી શકો અને દુનિયાભરના લોકો એનો ઉપયોગ કરી શકે. આ ખુલ્લાપણાને કારણે જ શરૂઆતના દિવસોમાં ઇન્ટરનેટ પર એટલી બધી નવીનતા આવી, એટલો બધો વિકાસ થયો.
સમજાયો. એટલે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ કંઈક નવું કરી શકતી હતી. આ જ કારણ છે કે આટલી બધી નવી કંપનીઓ આવી શકે.
બરાબર. અહીં જ ટિવાનાનો પેલો મુદ્દો ફરી યાદ આવે છે. આર્કિટેક્ચર જ નિયતિ છે. આ ઓપન ડિઝાઇનને કારણે જ આજે આપણે જે ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓ જોઈએ છે એ શક્ય બની.
પણ પછી શું થયું? શું એ ખુલ્લાપણું ઓછું થઈ ગયું? આગળનો માળ કયો છે?
હા, એ સમજવા માટે આપણે આગળના માળ પર જવું પડે, જે છે એપ્લિકેશન લેયર. આ સ્તર એમ કહી શકાય કે આજના ડિજિટલ અર્થતંત્રનું એન્જિન છે.
એન્જિન કઈ રીતે? એમાં શું આવે?
આમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ આવે છે. એક, ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ, જેમ કે એમેઝોન વેબ સર્વિસીસ એટલે કે AWS, માઇક્રોસોફ્ટ એઝ્યોર, ગૂગલ ક્લાઉડ.
હા, જે બધી કંપનીઓને ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે જગ્યા અને પાવર પૂરો પાડે છે.
બરાબર. બીજું, ઓપરેટિંગ સિસ્ટમ્સ, ખાસ કરીને મોબાઈલ માટે, જેમ કે એપલનું iOS અને ગૂગલનું એન્ડ્રોઈડ.
અને ત્રીજું?
ત્રીજું છે APIs, એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસીસ. આ એક રીતે બે અલગ સોફ્ટવેર પ્રોગ્રામને એકબીજા સાથે વાતચીત કરવાની, ડેટા લેવાની દેવાની સગવડ આપે છે.
ઓકે, તો આ સ્તર આટલું મહત્વનું કેમ છે? તમે એને એન્જિન કહ્યું?
કારણ કે ટિવાના આ સ્તરને ચોક પોઈન્ટ કહે છે.
ચોક પોઈન્ટ? અચ્છા, એનો અર્થ શું થયો? કોઈ ગળું દબાવવા જેવી જગ્યા?
હા, કંઈક એવું જ. જાણે કોઈ હાઈવે પરનો ટોલ બૂથ હોય, જ્યાંથી પસાર થવા માટે તમારે કાં તો પૈસા ચૂકવવા પડે અથવા તો એના માલિકના નિયમોનું પાલન કરવું પડે.
ઓ, તો અહીંયા માલિક કોણ છે?
જે કંપનીઓ આ સ્તરને નિયંત્રિત કરે છે, મુખ્યત્વે એમેઝોન, AWS, માઇક્રોસોફ્ટ એઝ્યોર, વિન્ડોઝ, એપલ iOS અને ગૂગલ એન્ડ્રોઈડ ક્લાઉડ. આ કંપનીઓ ડિજિટલ દુનિયાના નવા દ્વારપાળ બની ગયા છે.
દ્વારપાળ?
હા, કારણ કે લાખો નાના મોટા બિઝનેસ, એપ્લિકેશન્સ, સેવાઓ એ બધા આ પ્લેટફોર્મ્સ પર આધાર રાખે છે. એમનું અસ્તિત્વ જ આના પર ટકેલું છે.
તો આનાથી પેલી મોટી કંપનીઓને તો જબરદસ્ત શક્તિ મળી જતી હશે ને?
ચોક્કસ. એમને નિયમો બનાવવાની શક્તિ મળે છે, ફી વસૂલવાની શક્તિ મળે છે, જેમ કે એપ સ્ટોર જે 30% સુધી કમિશન લે છે.
બાપરે, 30%?
હા, અને સાથે સાથે આખા બજાર પર કોણ શું કરી રહ્યું છે તેના પર નજર રાખવાની પણ શક્તિ મળે છે.
પણ શું આનો અર્થ એ નથી કે હવે નવી નાની કંપનીઓ માટે, નવા આઈડિયા સાથે આવનારા લોકો માટે સફળ થવું વધુ મુશ્કેલ બની ગયું છે? કારણ કે એમને આ મોટા દ્વારપાળોના નિયમો માનવા પડે અને ફી પણ ચૂકવવી પડે.
બરાબર. આ જ મુદ્દો ટિવાના ઉઠાવે છે. શું પેલો પરવાનગી વિનાની નવીનતાનો યુગ હવે પૂરો થઈ રહ્યો છે? શું હવે ઇનોવેશન માટે પણ મોટી કંપનીઓની મંજૂરી લેવી પડે છે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર પુસ્તકમાં ચર્ચા છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. સારું, તો આ એપ્લિકેશન લેયર થયું, હવે સૌથી ઉપરનો માળ કયો?
હવે આવે છે સૌથી ઉપરનું સ્તર, જેને આપણે બધા રોજબરોજ સીધો અનુભવીએ છીએ, કન્ટેન્ટ લેયર.
એટલે કે આપણે જે એપ્સ અને વેબસાઇટ વાપરીએ છીએ એ?
હા, ગૂગલ સર્ચ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, નેટફ્લિક્સ, એમેઝોનનું શોપિંગ પ્લેટફોર્મ, ટિકટોક, આપણી બેન્કિંગ એપ્સ, ન્યૂઝ વેબસાઇટ્સ, આ બધું જ.
અને તમે પહેલા કહ્યું હતું કે મોટા ભાગનો મૂલ્ય હવે અહીંયા જ કેપ્ચર થાય છે.
બરાબર. તિવાના બતાવે છે કે આજે મોટા ભાગનું આર્થિક મૂલ્ય અને નફો આ કન્ટેન્ટ લેયર પર જ એકઠું થાય છે.
પણ એ કેવી રીતે? આમાંની ઘણી સેવાઓ તો આપણને મફત મળે છે, જેમ કે ગૂગલ સર્ચ કે ફેસબુક.
હા, એ દેખીતી રીતે મફત છે, પણ તેમનું મુખ્ય બિઝનેસ મોડેલ શું છે? એ છે વપરાશકર્તાઓનું ધ્યાન ખેંચવાનું અને પછી એ ધ્યાનને વેચવાનું, એટલે કે જાહેરાતો બતાવવાનું.
ઓ, એટલે જાહેરાતો.
હા, જાહેરાતો અથવા તો વપરાશકર્તાઓના ડેટાનું વિશ્લેષણ કરીને, એમાંથી ઇનસાઇટ્સ કાઢીને, એનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનો.
એટલે આપણો ડેટા અને આપણું ધ્યાન એ જ એમની કમાણી છે.
બરાબર. અને આ મોડેલ નેટવર્ક ઇફેક્ટ્સ પર ચાલે છે.
નેટવર્ક ઇફેક્ટ્સ એ શું છે?
એનો સાદો અર્થ એ છે કે કોઈ સેવા કે પ્લેટફોર્મ જેટલા વધુ લોકો વાપરે, તેટલું તે દરેક વપરાશકર્તા માટે વધુ મૂલ્યવાન બને છે.
દાખલો આપશો?
ચોક્કસ. વિચારો જૂના જમાનાના ટેલિફોન વિશે. જો શહેરમાં ફક્ત તમારી પાસે જ ફોન હોય તો એ નકામો છે, તમે કોને ફોન કરશો?
હા, સાચી વાત છે.
પણ જેમ જેમ વધુ ને વધુ લોકો ફોન લેતા જાય, તેમ તેમ તમારો ફોન વધુ ને વધુ ઉપયોગી બનતો જાય છે. એ જ રીતે જેટલા વધુ લોકો ફેસબુક કે વોટ્સએપ વાપરે, તેટલું તે પ્લેટફોર્મ નવા વપરાશકર્તાઓ માટે વધુ આકર્ષક બને છે. આ એક ચક્ર જેવું છે.
અને આનાથી શું થાય?
આનાથી વિજેતા બધું લે છે જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે કે એક કે બે પ્લેટફોર્મ જ આખા બજાર પર કબજો જમાવી લે છે અને નવા સ્પર્ધકો માટે જગ્યા બહુ ઓછી રહે છે.
એટલે જ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં અમુક જ મોટી કંપનીઓ છે, સર્ચમાં પણ એવું જ છે.
બરાબર. અને તમે પહેલાં પૂછ્યું હતું કે આનાથી નીચેના સ્તરની પેલી ટેલિકોમ કંપનીઓ સાથે તણાવ ઊભો થાય છે કે કેમ?
હા,
તો જવાબ છે હા, થાય છે. કારણ કે આ કન્ટેન્ટ કંપનીઓ જેમ કે નેટફ્લિક્સ, યુટ્યુબ, જે ખૂબ ડેટા વાપરે છે, એ ટેલિકોમ કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેલા કેબલ્સ અને ટાવર્સનો ભારે ઉપયોગ કરે છે. પણ એના પ્રમાણમાં એ લોકો ઘણીવાર ઓછી ચૂકવણી કરે છે એવું ટેલિકોમ કંપનીઓનું માનવું છે.
અચ્છા, એટલે ત્યાં પણ સંઘર્ષ છે.
હા, અને આનાથી જ નેટ ન્યુટ્રાલિટી જેવા વિવાદો ઊભા થાય છે કે શું ઇન્ટરનેટ પ્રોવાઈડરે બધો ડેટા એકસરખી સ્પીડથી એકસરખી રીતે ટ્રીટ કરવો જોઈએ, કે પછી જે વધુ ડેટા વાપરે જેમ કે નેટફ્લિક્સ, એની પાસેથી વધુ ચાર્જ લેવો જોઈએ અથવા એની સ્પીડ ઓછી કરી દેવી જોઈએ?
આ તો મોટો મુદ્દો છે.
ચોક્કસ. અને અહીંયા એક બીજો રસપ્રદ મુદ્દો છે, સહકાર અને સ્પર્ધાનો, જેને અંગ્રેજીમાં કોઓપરેટિશન કહે છે.
એટલે કે સહકાર પણ અને સ્પર્ધા પણ એક સાથે.
હા, સ્ટેકમાં આવું બહુ જોવા મળે છે. તમારો મોટો પ્રતિસ્પર્ધી ઘણીવાર તમારો સૌથી મહત્વનો ભાગીદાર પણ હોય છે.
કઈ રીતે?
દાખલા તરીકે નેટફ્લિક્સ. એ એમેઝોનના ક્લાઉડ પ્લેટફોર્મ AWSનો કદાચ સૌથી મોટો ગ્રાહક છે. એનો બધો ડેટા અને સ્ટ્રીમિંગ ત્યાંથી ચાલે છે.
હા, બરાબર.
પણ એ જ સમયે નેટફ્લિક્સ એમેઝોનની પોતાની સ્ટ્રીમિંગ સેવા પ્રાઇમ વિડીયો સાથે સીધી સ્પર્ધા પણ કરે છે.
વાહ, આ તો ખરેખર જટિલ સંબંધો કહેવાય.
બરાબર. એટલે જ લેખક કહે છે કે સ્ટેકમાં તમારો મહાન પ્રતિસ્પર્ધી ઘણીવાર તમારો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર હોય છે. વ્યૂહરચના હવે પ્રતિસ્પર્ધીઓ સામે દ્વિપરિમાણીય શતરંજની રમત નથી, પરંતુ સ્તરો પર નિર્ભરતાનું સંચાલન કરવાની ત્રિપરિમાણીય રમત છે.
સુવત છે, 3D ચેસ જેવું. અને આ બધું ખાલી બિઝનેસ પૂરતું જ નથી ને, તમે ભૌગોલિક રાજનીતિની પણ વાત કરી હતી.
હા, અને આ પુસ્તકનો કદાચ સૌથી ચિંતાજનક અને મહત્વનો ભાગ છે, સ્ટેકની ભૌગોલિક રાજનીતિ, જીઓપોલિટિક્સ ઓફ ધ સ્ટેક.
એમાં શું આવે છે?
એમાં એ વાત આવે છે કે ઇન્ટરનેટ સ્ટેક હવે માત્ર ટેકનોલોજી કે બિઝનેસ નથી રહ્યું, પણ એ અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધાનું, સંઘર્ષનું મુખ્ય મેદાન બની ગયું છે.
ઓહ,
કઈ રીતે? આપણે સ્પ્લિન્ટરનેટ શબ્દ સાંભળીએ છીએ. એનો અર્થ છે કે એક વૈશ્વિક ઇન્ટરનેટને બદલે દુનિયા જુદા જુદા દેશોના એકબીજાથી અલગ પોતાના ઇન્ટરનેટ સ્ટેક્સમાં વહેંચાઈ રહી છે.
જેમ કે ચીનની ગ્રેટ ફાયરવોલ.
હા, એ એક મોટું ઉદાહરણ છે. પણ એનાથી પણ આગળ વધીને હવે સવાલ એ છે કે 5G જેવી નવી ટેકનોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોણ બનાવશે? શું એ હુઆવે જેવી ચીની કંપની હશે કે પછી પશ્ચિમી કંપનીઓ? આ નિર્ણય હવે ખાલી ટેકનિકલ નથી રહ્યો, એ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે.
અને પેલી સેમિકન્ડક્ટર ચિપ્સની વાત પણ આવે છે ને?
બિલકુલ. કોમ્પ્યુટર અને સ્માર્ટફોનથી લઈને મિસાઇલ સિસ્ટમ સુધી બધે વપરાતી આ ચિપ્સનું ઉત્પાદન કોણ નિયંત્રિત કરે છે એના પર હવે દેશો વચ્ચે હોડ જામી છે.
તો હવે દેશો શું વિચારી રહ્યા છે?
હવે દેશો ડિજિટલ સાર્વભૌમત્વ, ડિજિટલ સોવરેનિટીની વાત કરી રહ્યા છે. જેમ કોઈ દેશ પોતાની જમીન, હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ સીમાઓ પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે, તેમ હવે તેઓ પોતાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોતાના નાગરિકોના ડેટા અને પોતાના દેશમાં થતી ઓનલાઈન ગતિવિધિઓ પર પણ પોતાનું નિયંત્રણ રાખવા માંગે છે.
આ તો ખૂબ ગંભીર બાબત છે. લેખકે આના વિશે કંઈ કહ્યું છે?
હા, લેખક કહે છે, રાષ્ટ્રો હવે ઓળખે છે કે ઇન્ટરનેટ સ્ટેકના મુખ્ય સ્તરો પર નિયંત્રણ રાખવું એ 21મી સદીની રાજનીતિનો વિષય છે. ડિજિટલ સાર્વભૌમત્વ આજે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું ભૂતકાળમાં દરિયાઈ માર્ગો પર નિયંત્રણ હતું.
શું સરખામણી કરી છે! દરિયાઈ માર્ગો જેટલું જ મહત્વનું. ભારત જેવા દેશ માટે પણ આના બહુ મોટા અર્થ નીકળે છે.
ચોક્કસ.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય શીખ કે સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે આ પુસ્તકમાંથી ઉભરી આવે છે. પહેલું અને સૌથી મહત્વનું, આર્કિટેક્ચર જ નીતિ છે. આર્કિટેક્ચર ઇઝ ડેસ્ટિની.
હા, એ તો આપણે શરૂઆતમાં જ વાત કરી. જે રીતે ઇન્ટરનેટ બન્યું એણે જ ઘણું બધું નક્કી કરી દીધું.
બીજું, મૂલ્યનું ઉપર તરફ સ્થળાંતર, અપવર્ડ માઇગ્રેશન ઓફ વેલ્યુ. સમય જતાં નીચેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમોડિટી બની ગયું અને અસલી નફો અને શક્તિ ઉપરના એપ્લિકેશન અને કન્ટેન્ટ સ્તરો પર આવી ગયા.
એટલે કે જેઓ પાઇપ નાખે છે એના કરતાં જેઓ એ પાઇપમાં પાણી એટલે કે કન્ટેન્ટ વહેવડાવે છે એ વધુ કમાય છે.
બરાબર. ત્રીજું, પ્લેટફોર્મ્સ નવા ચોક પોઈન્ટ્સ અને સાર્વભૌમ તરીકે ઉભરી આવ્યા છે. એપલ, ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવા પ્લેટફોર્મ્સ હવે નિયમો બનાવે છે અને ડિજિટલ અર્થતંત્ર પર એક રીતે ટેક્સ લગાવે છે.
અને ચોથો મુદ્દો, પેલો ભૌગોલિક રાજકીય સંઘર્ષવાળો.
હા, સ્ટેકનું ભૌગોલિક રાજકીયકરણ, જીઓપોલિટિકલ કોન્ટેસ્ટેશન. ઇન્ટરનેટ હવે વૈશ્વિક નેટવર્ક હોવાની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સત્તા માટેનું યુદ્ધ ક્ષેત્ર પણ બની ગયું છે.
અને પાંચમો મુદ્દો,
એ એક પ્રશ્ન છે, શું પરવાનગી વિનાની નવીનતાનો યુગ હવે સમાપ્ત થઈ રહ્યો છે? શું નવા આઈડિયાને બજાર સુધી પહોંચાડવા માટે હવે મોટા પ્લેટફોર્મ્સની મંજૂરી અનિવાર્ય બની ગઈ છે?
આ બધા બહુ મહત્વના મુદ્દાઓ છે. પુસ્તકમાં આવા બીજા ધારદાર વિચારો પણ હશે ને?
હા, ઘણા છે. જેમ કે એક વિચાર છે, ઇન્ટરનેટની આર્કિટેક્ચર માત્ર ટેકનિકલ બ્લુપ્રિન્ટ નથી, તે વ્યૂહાત્મક યુદ્ધભૂમિ છે જેના પર ડિજિટલ અર્થતંત્રનું ભવિષ્ય લડાઈ રહ્યું છે અને નક્કી થઈ રહ્યું છે.
એટલે કે ટેકનિકલ માળખું જ શક્તિ નક્કી કરે છે.
બીજો એક વિચાર મૂલ્યના સ્થળાંતર વિશે છે. ડિજિટલ અર્થતંત્રમાં મૂલ્ય સ્ટેકમાં સતત ઉપર તરફ વહે છે, નીચેના કોમોડિટાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દૂર અને ટોચ પર નિયંત્રિત વપરાશકર્તાઓ અને માલિકીના ડેટા તરફ.
આ સમજાવે છે કે ડેટા અને યુઝર સાથેનો સંબંધ આજે કેમ આટલો બધો મૂલ્યવાન છે.
અને પેલી કોમ્પિટિશનવાળી વાત પણ એક કોટ તરીકે છે. સ્ટેકમાં તમારો મહાન પ્રતિસ્પર્ધી ઘણીવાર તમારો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર હોય છે. વ્યૂહરચના ત્રિપરિમાણીય રમત છે.
અને ભૌગોલિક રાજનીતિવાળો મુદ્દો ફરીથી, ડિજિટલ સાર્વભૌમત્વ આજે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું ભૂતકાળમાં દરિયાઈ નિયંત્રણ હતું. આ બધા વિચારો ખરેખર આપણને ઇન્ટરનેટ વિશે અલગ રીતે વિચારવા પ્રેરે છે.
ચોક્કસ. અને આ વિચારો ખાલી સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારમાં પણ ઘણો ઉપયોગ છે.
કઈ રીતે? સામાન્ય માણસને કે પછી બિઝનેસ કરનારને કે સરકારને આ સમજ કઈ રીતે કામ લાગી શકે?
જુઓ, નવો બિઝનેસ શરૂ કરનાર ઉદ્યોગ સાહસિક આ સ્ટેક મોડેલનો ઉપયોગ કરીને સમજી શકે કે બજારમાં ક્યાં તક છે અથવા તો એ કયા પ્લેટફોર્મ પર કેટલો નિર્ભર છે.
જેમ કે જો કોઈનો બિઝનેસ પૂરેપૂરો ઇન્સ્ટાગ્રામ પર ચાલતો હોય તો ઇન્સ્ટાગ્રામના નિયમો બદલાય તો શું અસર થાય એ સમજવું પડે.
બરાબર. એ જ રીતે એપસ્ટોરની ફી કેવી રીતે ઘટાડવી કે પછી પોતાના ગ્રાહકોનો ડેટા પોતાના નિયંત્રણમાં કેવી રીતે રાખવો એ બધી વ્યૂહરચના ઘડી શકાય. મોટી કંપનીઓના લીડર્સ પણ પોતાની સ્ટેક સ્ટ્રેટેજી બનાવી શકે છે, નક્કી કરી શકે કે સ્ટેકના કયા સ્તરમાં સ્પર્ધા કરવી છે, ક્યાં ભાગીદારી કરવી છે અને કયા સ્તરમાંથી અણધાર્યો ખતરો આવી શકે છે.
અને રોકાણકારો માટે,
રોકાણકારો માટે આ મોડેલ કંપનીના વાસ્તવિક સ્પર્ધાત્મક ફાયદા, જેને મોટ કહે છે, તે સમજવામાં મદદ કરે છે. શું કંપની કોઈ ચાવીરૂપ ચોક પોઈન્ટને નિયંત્રિત કરે છે? શું તેની પાસે મજબૂત નેટવર્ક ઇફેક્ટ છે? ભવિષ્યમાં તેના સ્તરનું મહત્ત્વ વધશે કે ઘટશે? આ બધા સવાલોના જવાબ રોકાણના નિર્ણયોમાં મદદ કરી શકે.
અને સરકાર કે નીતિ ઘડનારાઓ માટે,
નીતિ નિર્માતાઓ માટે આ સમજ ખૂબ જ ઉપયોગી છે. બિગટેકની બધી કંપનીઓને એક જ લાકડીએ હાંકવાને બદલે તેઓ સમજી શકે છે કે સ્ટેકના કયા સ્તરે કઈ ચોક્કસ સમસ્યા છે.
જેમ કે એપ સ્ટોરની મોનોપોલીની સમસ્યા અલગ છે અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીની સમસ્યા અલગ છે.
બરાબર. એટલે વધુ સ્માર્ટ અને લક્ષિત નિયમન, ટાર્ગેટેડ રેગ્યુલેશન બનાવી શકાય. એ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સાર્વભૌમત્વ માટે 5G, સેમિકન્ડક્ટર, ક્લાઉડ જેવા કયા સ્તરો સૌથી વધુ મહત્ત્વના છે તે ઓળખવામાં પણ આ ફ્રેમવર્ક મદદ કરે છે.
ખરેખર આ પુસ્તક અને આપણી ચર્ચાએ ઇન્ટરનેટને જોવાની મારી દ્રષ્ટિ ઘણી બદલી નાખી છે. મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે જે ડિજિટલ દુનિયાને રોજબરોજ આટલી સરળતાથી વાપરીએ છીએ, તેની પાછળ એક અત્યંત જટિલ, બહુસ્તરીય અને ભારે વ્યૂહાત્મક દુનિયા છુપાયેલી છે. જમીનની નીચેના કેબલથી લઈને આપણી સ્ક્રીન પર દેખાતા વિડીયો સુધી બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે અને એકબીજા પર કેવી અસર કરે છે એ જાણવું ખરેખર આંખ ખોલનારું છે.
અને મારા માટે મુખ્ય શીખ એ જ છે કે આર્કિટેક્ચર જ નિયતિ છે. ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં લેવાયેલા અમુક ટેકનિકલ ડિઝાઇન નિર્ણયો જે કદાચ ત્યારે નાના લાગ્યા હશે, તે આજે અબજો ડોલરના ઉદ્યોગો, વૈશ્વિક શક્તિનું સંતુલન અને આપણા સમાજને કઈ હદે આકાર આપી રહ્યા છે. અને ભવિષ્ય તરફ જોતા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI જેવી નવી ટેકનોલોજી આ સ્ટેકને કેવી રીતે બદલશે, કયા નવા સ્તરો ઉમેરશે, કયા જૂના સ્તરોનું મહત્ત્વ ઘટાડશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
હા, AIનો ઉલ્લેખ મહત્ત્વનો છે.
અને અહીં જ હું એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગીશ જે પુસ્તકના અંત તરફ ઇશારો કરે છે.
જરૂર.
જેમ જેમ AI સ્ટેકના દરેક સ્તરમાં નીચે હાર્ડવેરથી લઈને ઉપર એપ્લિકેશન્સ અને કન્ટેન્ટ સુધી વધુને વધુ ઊંડાણપૂર્વક સંકલિત થઈ રહ્યું છે, ત્યારે શું આપણે ભવિષ્યમાં એક સંપૂર્ણપણે નવા બુદ્ધિશાળી સ્તરનો ઉદય જોઈશું?
એક નવો ઇન્ટેલિજન્ટ માળ?
હા, એક એવો સ્તર જે કદાચ ડેટા, નિયંત્રણ અને નિર્ણય લેવાની શક્તિને એવી રીતે કેન્દ્રિત કરશે જે આજના સૌથી મોટા પ્લેટફોર્મ્સ કરતાં પણ ક્યાંય વધુ શક્તિશાળી હોય. શું AI નવા સુપર પાવરફુલ ચોક પોઈન્ટ્સ બનાવશે?
આ તો ખરેખર ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન છે.
હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ટેકનોલોજીના વપરાશકર્તાઓ તરીકે અને દેશના નાગરિક તરીકે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને તૈયાર રહેવું જોઈએ.
ચોક્કસ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે 31 ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.